એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે સૌનું. આજે આપણે એક એમ કહી શકાય કે ઘણી નાની પણ બહુ જ પ્રભાવશાળી પુસ્તિકાની વાત કરવાના છીએ. એવી પુસ્તિકા જેણે ખરેખર દુનિયા બદલી નાખી. તમે વિચારો, ફક્ત 47 પાના, પણ અંદરના વિચારો એટલા જોરદાર, એટલા ધારદાર હતા કે તેણે આખી એક ક્રાંતિને, મતલબ દિશા આપી દીધી.
બિલકુલ, આપણે વાત કરી રહ્યા છીએ થોમસ પેઇનના કોમન સેન્સની.
હા, કોમન સેન્સ.
અને જુઓ, આ પુસ્તિકાની વાત કરવી એટલે ખાલી ઇતિહાસની વાત નથી. એવું નથી કે કંઈક જૂનું જાણી લીધું.
ના ના, બિલકુલ નહીં.
એના વિચારો આજે પણ એટલા જ પ્રસ્તુત છે. શાસન કેવી રીતે ચાલવું જોઈએ, સમાજ શું છે, આપણી વ્યક્તિ તરીકેની સ્વતંત્રતા શું છે, આ બધા વિશે આપણને આજે પણ એમાંથી ઘણું જાણવા મળે છે.
સાચી વાત છે.
વિચારો કે જાન્યુઆરી 1776માં જ્યારે આ બહાર પડી ત્યારે અમેરિકામાં શું હાલત હતી. મોટાભાગના લોકો તો એમ જ માનતા હતા કે ભાઈ બ્રિટન સાથે સમાધાન કરી લઈએ.
હા, એ સહેલો રસ્તો લાગતો હતો બધાને.
બરાબર. પણ પેઇન આવ્યા અને એમણે જે સીધો, સચોટ અને જુસ્સાથી ભરેલો તર્ક રજૂ કર્યો, એણે લોકોને જાણે અંદરથી હલાવી નાખ્યા,
હચમચાવી દીધા
અને સંપૂર્ણ સ્વતંત્રતા માટે તૈયાર કર્યા. એ સમયે જે ચિનગારી એમણે મૂકી એની અસર તો આજે પણ આપણે લોકશાહીના મૂલ્યોમાં જોઈ શકીએ છીએ. નહીં,
ચોક્કસ જોઈ શકીએ છીએ. તો ચાલો આ અનોખા વિચારક અને એમના આ પ્રભાવશાળી લખાણની દુનિયામાં જરા ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી કરીએ? લેખકથી જ કરીએ?
હા, એ બરાબર રહેશે. કોણ હતા થોમસ પેઇન?
થોમસ પેઇનનો જન્મ તો ઇંગ્લેન્ડમાં થયેલો 1737માં, અને એમનું શરૂઆતનું જીવન, મતલબ કંઈ ખાસ સફળ નહોતું રહ્યું. એક સામાન્ય પરિવારમાંથી આવતા હતા. એમને સ્ત્રીઓના કોર્સેટ બનાવવાનું કામ કર્યું, પછી ટેક્સ કલેક્ટર બન્યા, શિક્ષક પણ બન્યા, પણ ક્યાંય મેળ પડ્યો નહીં.
ઘણા જુદા જુદા કામ કર્યા લાગે છે.
બેન્જામિન ફ્રેન્કલિન મળ્યા અને ફ્રેન્કલિનના ભલામણ પત્ર સાથે એ અમેરિકા પહોંચ્યા.
અને સમય પણ કેવો જુઓ, બરાબર ત્યારે જ અમેરિકન વસાહતો અને બ્રિટન વચ્ચેનો જે તણાવ હતો એ ચરમ સીમા પર પહોંચી રહ્યો હતો.
એકદમ યોગ્ય સમય પહોંચ્યા.
અને આ જ વાત પેઇનને ખાસ બનાવે છે મને લાગે છે. એ કોઈ અમેરિકાના સ્થાપિત વર્ગમાંથી નહોતા આવતા, કોઈ મોટા જમીનદાર નહોતા, વકીલ નહોતા, રાજકારણી પણ નહોતા.
એટલે એક રીતે બહારના માણસ હતા.
બરાબર,
આઉટસાઇડર. અને ઇંગ્લેન્ડમાં એમણે જે વર્ગભેદ જોયો હતો, કુલીનશાહીના જે અન્યાય પોતે અનુભવ્યા હતા, એના કારણે વારસાગત શાસન અને રાજાશાહી પ્રત્યે એમને સખત ચીડ હતી. એ અનુભવ કામ લાગ્યો.
પણ એમની અસલી તાકાત શું હતી? એમની ભાષા, પેલું જે જ્ઞાનોદય યુગના જટિલ વિચારો હતા ને, જે સામાન્ય લોકોને સમજવા અઘરા પડે. બરાબર, એ જટિલ વિચારોને પેઇન એટલી સરળ, સીધી અને એવી જોરદાર શૈલીમાં રજૂ કરી શકતા હતા કે કોઈ સામાન્ય ખેડૂત હોય, કારીગર હોય કે દુકાનદાર હોય, એ પણ તરત સમજી જાય અને એનાથી પ્રભાવિત થાય. એમણે પંડિતો માટે નહીં લખ્યું, એમણે આમ જનતા માટે લખ્યું. અને મને લાગે છે કે આ જ એમની ક્રાંતિકારી સફળતાનું મુખ્ય કારણ હતું.
ખરેખર આ સમજવું બહુ જરૂરી છે કે એમણે કોના માટે લખ્યું હતું. ચલો તો હવે સીધા પુસ્તક પર આવીએ. કોમન સેન્સ, નામ જ કેવું છે, સામાન્ય સમજ.
હા, સાવ સાદી વાત.
પણ આ સાદી લાગતી વાતમાં એવું તો શું હતું કે જેણે આટલી મોટી અસર ઊભી કરી? એનો મુખ્ય હેતુ શું હતો એમ કહી શકાય?
જુઓ, કોમન સેન્સ મૂળ તો જાન્યુઆરી 1776માં પ્રકાશિત થઈ, અને એ પણ અનામી રીતે. લેખકનું નામ નહોતું શરૂઆતમાં.
ઓ, એમ?
હા, અને એ હતી ફક્ત 47 પાનાની એક નાનકડી રાજકીય પત્રિકા. પણ એનો હેતુ એકદમ સ્પષ્ટ હતો. અમેરિકામાં જે સામાન્ય વસાહતીઓ રહેતા હતા એમને સમજાવવા કે ભાઈ, હવે બ્રિટન સાથે સમાધાનની વાતો છોડો,
સમય પૂરો થઈ ગયો છે.
હા, હવે સંપૂર્ણ સ્વતંત્રતા સિવાય બીજો કોઈ રસ્તો નથી, અને એ માટે તમારે માંગ કરવી પડશે, ટેકો આપવો પડશે. કારણ કે એ સમયે, જેમ આપણે કહ્યું, મોટાભાગના લોકો હજીય બ્રિટિશ રાજા પ્રત્યે વફાદારી રાખતા હતા,
અથવા તો ડરતા હતા. ક્રાંતિનું પરિણામ શું આવશે એની બીક હતી.
ચોક્કસ. એટલે પેઇનનું મુખ્ય કામ આ માનસિક અને ભાવનાત્મક જે અવરોધો હતા ને, એને તોડવાનું હતું.
એટલે પુસ્તકનું મુખ્ય તર્ક શું હતો? એણે કઈ રીતે આ અવરોધો તોડ્યા?
મૂળ તર્ક એ હતો કે બ્રિટનની જે રાજાશાહી વ્યવસ્થા છે, એની સાથે જોડાયેલા રહેવું એ ખાલી નુકસાનકારક કે મુશ્કેલ જ નથી, પણ એ મૂળભૂત રીતે જ ખોટું છે. અન્યાયી છે, અકુદરતી છે અને માણસના જે સ્વાભાવિક હક છે, સ્વતંત્રતા અને પોતાનું શાસન જાતે ચલાવવાનો હક, એની વિરુદ્ધ છે.
એટલે કે સિદ્ધાંતોની વાત કરી.
હા, પેને શું કર્યું કે સમાધાનની તરફેણમાં જે જે દલીલો થતી હતી એ બધીને એક પછી એક લીધી અને પછી તર્ક અને સામાન્ય બુદ્ધિથી એને તોડી પાડી
વ્યવસ્થિત રીતે.
અબ આપ્યો બ્રિટનને, અમેરિકાને નહીં. અને એમણે ખાલી રાજાની અમુક નીતિઓ ખરાબ છે એમ ન કહ્યું, એમણે તો રાજાશાહીનો જે આખો વિચાર છે એના પર જ સીધો હુમલો કર્યો.
એ બહુ મોટી વાત કહેવાય છે.
મોટી વાત. રાજાને ગ્રેટ બ્રિટનનો શાહી પશુ, રોયલ બ્રૂટ ઓફ ગ્રેટ બ્રિટન કહેવાની હિંમત કરવી એ ખરેખર ક્રાંતિકારી હતું.
અને ભાષા, જેમ આપણે વાત કરી, એવી વાપરી કે સીધી લોકોના દિલ અને દિમાગ સુધી પહોંચી જાય ને.
બરાબર. કોઈ ભારેખમ કાયદાની ભાષા નહીં, કોઈ ઊંડા ફિલોસોફીના સિદ્ધાંતો નહીં,
સાવ સાદી ભાષા.
સાવ સાદી. બાઇબલના ઉદાહરણો વાપર્યા જે લોકો જાણતા હતા, રોજબરોજના જીવનમાંથી લીધેલી નાની નાની ઉપમાઓ વાપરી અને જોરદાર એકદમ ભાવનાત્મક અપીલ કરી.
એટલે વાંચનારને એમ લાગે કે આ તો મારી જ વાત છે.
હા, અને એ પુસ્તક વાંચીને વ્યક્તિ ડરમાંથી, શંકામાંથી બહાર આવે અને એનામાં એક જાતનો આત્મવિશ્વાસ આવે, હિંમત આવે. એ ખાલી મગજને નહીં, મનને પણ અસર કરે.
મનને ઢંડોળે.
બરાબર. ચાલો તો હવે પુસ્તકના જે મુખ્ય ભાગો છે એમાં શું કહેવાયું છે એના પર થોડી નજર કરીએ. પેને પોતાની દલીલો બહુ સરસ રીતે ગોઠવી છે.
હા, એ જોઈએ. શરૂઆત કેવી રીતે કરે છે પેન?
પુસ્તકની શરૂઆતમાં જ પેઇન જાણે એકદમ સ્પષ્ટ કરી દે છે. કહે છે કે ભાઈ, હવે ચર્ચા કરવાનો, દલીલો કરવાનો સમય ગયો. વાત હવે યુદ્ધ સુધી પહોંચી ગઈ છે.
આર્યાપાર.
હા, અને આ મુદ્દો ખાલી અમેરિકાનો નથી, આખી માનવજાતના ભવિષ્ય સાથે જોડાયેલો છે. એટલે વાચકોને વિનંતી કરે છે કે તમારા જે જૂના વિચારો છે, પૂર્વગ્રહો છે, એને થોડીવાર માટે બાજુ પર મૂકો અને ફક્ત તર્કથી, સામાન્ય સમાજથી વિચારો.
એકદમ ખુલ્લા મનથી.
ખુલ્લા મનથી. પછી પહેલા વિભાગમાં આવે છે જેનું શીર્ષક છે સરકારનું મૂળ અને રચના. અહીં પેઇન એક બહુ જ પાયાનો મુદ્દો ઉઠાવે છે, સમાજ, સોસાયટી અને સરકાર, ગવર્મેન્ટ વચ્ચેનો તફાવત.
ઓ, એ શું છે?
પેઇન કહે છે, સમાજ તો આપણી જરૂરિયાતોમાંથી, એકબીજા સાથે હળીમળીને રહેવાની ભાવનામાંથી જન્મે છે. એ હંમેશા સારો હોય, આશીર્વાદરૂપ હોય. પણ સરકાર?
હા, સરકાર.
સરકાર તો આપણી નબળાઈઓ, આપણી અંદર રહેલી બુરાઈઓને કાબૂમાં રાખવા માટે ઊભી કરવી પડે છે. એટલે સરકાર ગમે તેટલી સારી હોય તો પણ એક જરૂરી અનિષ્ટ જ છે.
જરૂરી છે પણ અનિષ્ટ છે.
હા,
અને જો એ ખરાબ હોય તો પછી અસહ્ય બની જાય છે. સરકારનો એકમાત્ર હેતુ શું હોવો જોઈએ? નાગરિકોની સુરક્ષા અને એમની સ્વતંત્રતા જાળવવાનો, બસ.
અને આ વાત સમજાવવા માટે પેલી ટાપુની ઉપમા વાપરે છે નહીં?
હા, બહુ સરસ ઉપમા છે. એ કહે છે, ધારો કે થોડા લોકો એક નિર્જન ટાપુ પર આવીને વસ્યા. શરૂઆતમાં તો તેઓ એકબીજાની મદદથી, સહકારથી એક સમાજ બનાવશે.
બરાબર.
પણ જેમ જેમ વસ્તી વધશે, સમસ્યાઓ વધશે, ઝઘડા થશે, ત્યારે ખાલી નૈતિકતાથી કામ નહીં ચાલે. નિયમો બનાવવા પડશે. અને એ નિયમોનું પાલન કરાવવા માટે શું કરવું પડશે? પોતાનામાંથી જ પ્રતિનિધિઓ ચૂંટવા પડશે,
જે બધા વતી નિર્ણય લે. હા, અને જે બધાને જવાબદાર પણ હોય. આ છે પેઇનની નજરે આદર્શ સરકાર. એકદમ સરળ, લોકો દ્વારા ચૂંટાયેલી અને લોકોના નિયંત્રણમાં રહેતી.
સમજાઈ ગયું. અને પછી આ આદર્શ સરકારના માપદંડથી એ તત્કાલીન બ્રિટિશ બંધારણની ટીકા કરે છે.
બરાબર. એ કહે છે કે આ રાજા, ઉમરાઓની સભા હાઉસ ઓફ લોર્ડ્સ અને આમસભા હાઉસ ઓફ કોમન્સ, આ બધું ભેગું મળીને એટલું ગૂંચવાળા ભર્યું તંત્ર બનાવ્યું છે.
જટિલ.
હા, દેખાવમાં લાગે કે સત્તાનું સંતુલન છે, પણ હકીકતમાં રાજા પાસે એટલી બધી સત્તા છે કે પેલી આમસભાનું નિયંત્રણ તો નામનું જ રહી જાય છે. એ જટિલ છે, ભ્રષ્ટ થવાની શક્યતા પૂરેપૂરી છે અને લોકોના હિતમાં તો નથી જ.
એટલે પહેલા સરકાર શું હોવી જોઈએ એ સમજાવ્યું અને પછી બ્રિટિશ સરકાર કેમ એવી નથી એ બતાવ્યું.
બરાબર. અને અહીંથી પેઇન બીજા વિભાગ પર આવે છે, રાજાશાહી અને વારસાગત ઉત્તરાધિકાર. અહીંયા તો એ સીધો રાજાશાહીના મૂળ વિચાર પર જ પ્રહાર કરે છે.
શેના આધારે?
શરૂઆત કરે છે કુદરતી સમાનતાના સિદ્ધાંતથી. કહે છે કે કુદરતે બધા માણસોને સમાન બનાવ્યા છે, કોઈને જન્મથી જ બીજા પર રાજ કરવાનો અધિકાર નથી મળતો.
રાજા અને પ્રજાનો ભેદ કુદરતી નથી.
ના, એ માણસે ઊભો કરેલો છે, કૃત્રિમ છે, અન્યાયી છે.
અને આ સાબિત કરવા માટે પેલો બાઇબલનો ઉપયોગ કરે છે, નહીં? એ બહુ ચતુરાઈ ભર્યું કહેવાય.
હા, કારણ કે એ સમય લોકો બાઇબલને બહુ માનતા હતા. પેઇન જૂના કરારમાંથી પેલી પ્રાચીન ઇઝરાયલીઓની વાર્તા ટાંકે છે.
કઈ વાર્તા?
કે કેવી રીતે ઇઝરાયલીઓએ ઈશ્વરની ઈચ્છા વિરુદ્ધ જઈને પોતાના માટે રાજા માંગ્યો હતો. ત્યારે સેમ્યુઅલ નામના પૈગંબરે એમને ચેતવ્યા હતા કે રાજા તો તમારા પર અત્યાચાર કરશે, તમારા દીકરાઓને યુદ્ધમાં ધકેલશે, તમારી સંપત્તિ પડાવી લેશે. પેઇન કહે છે, જુઓ, બાઇબલ પોતે જ કહે છે કે રાજાશાહી ઈશ્વરની યોજના નહોતી, એ માણસની ભૂલનું પરિણામ છે.
એટલે ધર્મના આધારે જ રાજાશાહીને નકારી કાઢી.
બરાબર.
અને પછી આવે છે વારસાગત ઉત્તરાધિકારની વાત. એની તો પેઇન રીતસર મજાક ઉડાવે છે. શું કહે છે?
કહે છે, ચાલો માની લઈએ કે તમે કોઈ બહુ સારા માણસને રાજા તરીકે ચૂંટ્યો, પણ એ વાતની શું ગેરંટી કે એનો દીકરો કે દીકરી પણ એટલા જ લાયક નીકળશે?
કોઈ ગેરંટી નહીં.
આ તો આવનારી પેઢીઓનું અપમાન છે કે તમે એમના પર કોઈ પણ વ્યક્તિને શાસક તરીકે થોપી દો. એમને પોતાનો શાસક પસંદ કરવાનો અધિકાર જ નહીં.
સાચી વાત.
અને પછી પેલી પ્રખ્યાત લાઇન કહે છે, આ વારસાગત પદ્ધતિથી તો સિંહને બદલે ગધેડો પણ ગાદી પર બેસી શકે છે.
આહા, આ તો બહુ પ્રખ્યાત છે.
અને પુરાવા તરીકે ઇંગ્લેન્ડનો ઇતિહાસ ટાંકે છે. પેલો વિલિયમ ધ કોન્કરર, જેને એ ફ્રેન્ચ બેસ્ટર્ડ કહે છે, ત્યાંથી શરૂ કરીને ઇંગ્લેન્ડના ઇતિહાસમાં કેટલા લોહિયાળ યુદ્ધો થયા, ગૃહયુદ્ધો થયા, આ બધું સાબિત કરે છે કે આ વારસાગત પદ્ધતિ કેટલી ખરાબ અને અસ્થિર છે.
એટલે રાજાશાહી અને વારસાગત ઉત્તરાધિકાર બંનેને તર્ક અને ઇતિહાસના પુરાવાથી નકારી કાઢ્યા. હવે આવે છે ત્રીજો અને કદાચ સૌથી મહત્વનો વિભાગ, નહીં, અમેરિકન બાબતોની વર્તમાન સ્થિતિ.
હા, આ પુસ્તકનું હૃદય છે. અહીં પેઇન સીધા અમેરિકાની જે તે સમયની પરિસ્થિતિ પર આવે છે અને બ્રિટન સાથે સમાધાન કરવું જોઈએ એવી જે દલીલો થતી હતી એ બધીને એક પછી એક ખોટી પાડે છે.
કઈ કઈ દલીલો હતી મુખ્ય?
પહેલી અને બહુ ભાવનાત્મક દલીલ હતી કે બ્રિટન તો આપણો માતૃ દેશ છે, પેરેન્ટ કન્ટ્રી, એટલે આપણે એના પ્રત્યે વફાદાર રહેવું જોઈએ.
લાગણીની વાત.
પેઇન આ લાગણીને નકારે છે. કહે છે કે કઈ માં પોતાના બાળકોનું શોષણ કરે? પશુઓ પણ પોતાના બચ્ચાને ખાતા નથી? બ્રિટને અમેરિકા સાથે હંમેશા સ્વાર્થી અને શોષણખોર જેવો જ વ્યવહાર કર્યો છે.
કડક શબ્દોમાં કહ્યું.
હા, અને બીજું, અમેરિકામાં વસેલા લોકો કંઈ ખાલી અંગ્રેજો જ નથી. યુરોપના કેટલાય દેશોમાંથી લોકો ત્યાંના અત્યાચારોથી બચીને અમેરિકા આવ્યા છે, તો એમનો માતૃદેશ તો આખો યુરોપ કહેવાય, ખાલી ઇંગ્લેન્ડ નહીં.
આ પણ તાર્કિક મુદ્દો છે. બીજી દલીલ કઈ હતી?
બીજી દલીલ હતી બ્રિટનના રક્ષણની, કે ભાઈ બ્રિટન આપણું રક્ષણ કરે છે, મોટી સેના છે એમની પાસે.
હા, એ તો સાચું લાગે.
પેઇન કહે છે, ના, બ્રિટને અમેરિકાનું રક્ષણ પોતાના વ્યાપારી હિતો સાચવવા માટે કર્યું છે, અમેરિકાના પ્રેમમાં આવીને નહીં. અને આ કહેવાતા રક્ષણને કારણે જ અમેરિકા બ્રિટનના યુરોપિયન યુદ્ધોમાં વગર કારણે ઘસડાયું છે અને નવા દુશ્મનો ઊભા કર્યા છે. જો અમેરિકા સ્વતંત્ર થઈ જાય તો સૌ સાથે શાંતિથી વ્યાપાર કરી શકે.
પોતાનું હિત જોયું બ્રિટને.
બરાબર. અને ત્રીજી દલીલ હતી આર્થિક સમૃદ્ધિની, કે અમેરિકા જે આટલું સમૃદ્ધ થયું છે એ તો બ્રિટન સાથે જોડાયેલું છે એટલે થયું છે.
આ પણ એક મોટો મુદ્દો હતો, હશે.
હા, પેઇન કહે છે આ સાવ ખોટી વાત છે. અમેરિકાની સમૃદ્ધિનું કારણ એના કુદરતી સંસાધનો છે, એની ફળદ્રુપ જમીન છે અને ત્યાંના લોકોની મહેનત છે.
બ્રિટનનો ફાળો નથી.
ઉલટાનું, બ્રિટનના જે વ્યાપારના કાયદાઓ છે એ તો અમેરિકાના વ્યાપારને નુકસાન પહોંચાડે છે. જો અમેરિકા સ્વતંત્ર થાય તો દુનિયાના કોઈ પણ દેશ સાથે સીધો વ્યાપાર કરી શકશે અને અત્યાર કરતાં પણ વધુ સમૃદ્ધ બનશે.
એટલે ત્રણેય મુખ્ય દલીલોને એમણે તોડી પાડી. અને પછી?
અને પછી પેઇન સૌથી નિર્ણાયક વાત પર આવે છે. એ કહે છે, લેક્સિંગ્ટન અને કોનકોર્ડમાં જે લડાઈઓ થઈ જેમાં અમેરિકનોનું લોહી વહ્યું, એપ્રિલ 1775માં, એ દિવસ પછી સમાધાનની બધી શક્યતાઓ ખતમ થઈ ગઈ છે.
હવે પાછા વળવાનું કોઈ રસ્તો નથી.
કોઈ રસ્તો નથી. જે થયું એ ભૂલી શકાય એમ નથી. બ્રિટન પર હવે વિશ્વાસ કરી શકાય નહીં. ગમે તેવું કામ ચલાવ સમાધાન કરશો તો ભવિષ્યમાં આનાથી પણ મોટો સંઘર્ષ થશે. માટે એક જ રસ્તો છે, સંપૂર્ણ સ્વતંત્રતા.
એકદમ સ્પષ્ટ આહ્વાન.
હા, અને આ જ વિભાગમાં પેઇન ખાલી સમસ્યાઓ નથી ગણાવતા પણ ઉકેલ પણ આપે છે. એ સ્વતંત્ર અમેરિકા કેવું હોઈ શકે એનું એક ચિત્ર પણ દોરે છે.
કેવું ચિત્ર?
એ કહે છે કે એક કોન્ટિનેન્ટલ કોંગ્રેસ, એટલે કે બધા રાજ્યોની એક મહાસભા હોવી જોઈએ, દર વર્ષે ચૂંટાતા પ્રમુખ હોવા જોઈએ, અને એક કોન્ટિનેન્ટલ ચાર્ટર એટલે કે લેખિત બંધારણ હોવું જોઈએ.
બંધારણ?
હા, જે નાગરિકોની સ્વતંત્રતા, એમની સંપત્તિની સુરક્ષા અને ધર્મ પાળવાની આઝાદીની ગેરંટી આપે. આ સરકાર લોકોની મરજીથી ચાલશે, હજારો માઇલ દૂર બેઠેલા કોઈ રાજાની મરજીથી નહીં.
આ ખરેખર એક નવું જ વિઝન હતું એ સમય માટે.
બિલકુલ, પણ હજી લોકોના મનમાં એક મોટો ડર હતો.
શું?
કે શું આપણે આ કરી શકીશું? શું અમેરિકા જેવી નવી વસાહત બ્રિટન જેવી દુનિયાની સૌથી મોટી તાકાત સામે લડી શકશે, યુદ્ધ જીતી શકશે?
હા, આ તો વ્યાજબી ચિંતા કહેવાય.
એટલે ચોથો અને છેલ્લો વિભાગ અમેરિકાની વર્તમાન ક્ષમતા, આ જ વ્યવહારુ ચિંતાઓને દૂર કરવાનો પ્રયાસ કરે છે.
શું દલીલો આપે છે પેઇન આના માટે?
પેઇનનો જવાબ એકદમ આત્મવિશ્વાસથી ભરેલો છે. હા, અમેરિકા ચોક્કસ જીતી શકે છે, અને આના કારણો ગણાવે છે.
જેમ કે?
કહે છે, જુઓ, આપણા પર કોઈ જૂનું રાષ્ટ્રીય દેવું નથી, જ્યારે બ્રિટન તો દેવામાં ડૂબેલું છે. આપણી પાસે કુદરતી સંસાધનોનો ભંડાર છે, ખાસ કરીને જહાજ બનાવવા માટે જરૂરી લાકડું,
નૌકાદળ માટે.
હા, આપણો વિશાળ દરિયા કિનારો અને યુરોપથી ભૌગોલિક અંતર, એ પણ આપણને ફાયદો કરાવશે. આપણી વસ્તી બળવો કરવા માટે પૂરતી મોટી છે. અને સૌથી અગત્યની વાત,
શું?
આપણી પાસે લડવા માટે એક ઉમદા હેતુ છે, સ્વતંત્રતા. આ હેતુ જ લોકોને એકજૂથ રાખશે. એ તો ત્યાં સુધી સૂચવે છે કે અમેરિકા પોતાનું નૌકાદળ પણ બનાવી શકે છે.
એટલે કે વ્યવહારુ રીતે પણ શક્ય છે એમ કહે છે.
હા, અને ફરી એકવાર સમયની તાકીદ પર ભાર મૂકે છે. કે છે, મોડું ના કરો, આ જ શ્રેષ્ઠ સમય છે લડવાનો.
અત્યારે નહીં તો ક્યારે નહીં.
બરાબર. જો આપણે અત્યારે હિંમત નહીં કરીએ તો ભવિષ્યમાં કદાચ અમેરિકામાં જ અંદરોઅંદર ફૂટ પડી શકે છે, અથવા બ્રિટન આપણને કચડી નાખવા માટે વધુ મજબૂત બની શકે છે. એટલે પેલી પ્રખ્યાત પંક્તિ કહે છે, સમય આપણને શોધી કાઢ્યા છે.
ધ ટાઈમ હેથ ફાઉન્ડ અસ.
જાણે ઇતિહાસ આપણને બોલાવી રહ્યો છે.
હા.
એટલે તરત જ સ્વતંત્રતાની ઘોષણા કરો અને પોતાનું ભવિષ્ય પોતાના હાથમાં લો. પાછળથી એક પરિશિષ્ટ પણ ઉમેરાયું હતું, જેમાં રાજાના ભાષણ અને સમાધાનની તરફેણ કરતી બીજી દલીલોનો જવાબ આપ્યો હતો.
વાહ, તો આ હતી કોમન સેન્સની મુખ્ય દલીલો અને એની આખી રચના. ખરેખર બહુ જ વ્યવસ્થિત અને જોરદાર રજૂઆત છે.
ચોક્કસ. હવે જો આપણે આખા પુસ્તકમાંથી કેટલાક મુખ્ય વિચારો કે સંદેશાઓ તારવીએ તો એવા ઘણા મુદ્દાઓ છે જે આજે પણ આપણને વિચારતા કરી દે એવા છે.
કયા કયા મુખ્ય વિચારો લાગે છે તમને?
મને લાગે છે પહેલો અને કદાચ સૌથી ક્રાંતિકારી વિચાર તો એ જ છે, રાજાશાહી અને વારસાગત શાસનની ગેરકાયદેસરતા. પેઇન ખાલી એમ નથી કહેતા કે આ રાજા ખરાબ છે કે પેલી નીતિ ખોટી છે.
ના, એ તો મૂળ પર જ ઘા કરે છે.
હા, એ કહે છે કે રાજા હોવાનો વિચાર જ ખોટો છે. શાસન કરવાનો અધિકાર જન્મથી ના મળે, લોકોની સંમતિથી મળવો જોઈએ. આ બહુ મોટી વાત હતી.
બીજો કયો વિચાર મહત્વનો છે?
બીજો પેલો સમાજ અને સરકાર વચ્ચેનો ભેદ. સરકાર લોકો માટે છે, લોકો સરકાર માટે નથી. સરકારનું કામ લોકોના હિતોનું રક્ષણ કરવાનું છે. જો એ એના બદલે લોકોનું ભક્ષણ કરવા લાગે તો લોકોને પૂરો અધિકાર છે કે એને બદલી નાખે.
સરકારની જવાબદારી નક્કી કરી.
બરાબર. ત્રીજો મહત્વનો સંદેશ છે સ્વતંત્રતાની તાકીદ અને અનિવાર્યતા. પેઇન માટે સ્વતંત્રતા એ ખાલી એક સારો વિકલ્પ નહોતો,
એ તો જરૂરી જ હતું.
હા, એ અમેરિકાનું ભવિષ્ય હતું, એનું નસીબ હતું, અને એના માટે પગલાં લેવાનો સાચો સમય હમણાં જ હતો. વિલંબ કરાય એમ નહોતું.
ચોથો મુદ્દો?
ચોથો, પેઇને અમેરિકન ક્રાંતિને ખાલી એક સ્થાનિક ઘટના ન રહેવા દીધી, એને વૈશ્વિક મહત્વ આપ્યું. એમણે અમેરિકાને માનવજાત માટે આશ્રયસ્થાન અને સ્વતંત્રતાની એક દીવાદાંડી તરીકે રજૂ કર્યું.
દુનિયા માટે ઉદાહરણ.
હા, અને આ વિચાર આજે પણ ક્યાંક ને ક્યાંક અમેરિકન ઓળખનો એક ભાગ છે.
અને પાંચમો વિચાર જે પુસ્તકના નામમાં છે.
બરાબર. તર્ક અને સામાન્ય સમજ, કોમન સેન્સની શક્તિ પરનો અતૂટ વિશ્વાસ. પેઇન દ્રઢપણે માનતા હતા કે મોટા મોટા પંડિતો કે નેતાઓ જ નહીં, પણ સામાન્ય માણસ પણ પોતાની બુદ્ધિ વાપરીને, તર્ક કરીને સાચું શું છે એ સમજી શકે છે.
અને પોતાના વિશે નિર્ણય લઈ શકે છે.
હા, પોતાના રાજકીય ભવિષ્ય વિશે નિર્ણય લઈ શકે છે. આ લોકશાહીનો પાયો છે.
આ બધા વિચારો ખરેખર આજે પણ એટલા જ લાગુ પડે છે. જેમ કે પેઢીઓથી ચાલતી આવતી કોઈ વાત હોય, પરંપરા હોય, માન્યતા હોય, ભલે ને સમાજમાં હોય કે રાજકારણમાં,
હા,
એના પર સવાલ ઉઠાવવાની હિંમત કરવી. આપણે ત્યાં પણ ઘણી એવી રૂઢિઓ, એવી પ્રથાઓ છે જેને આપણે બસ ચાલે છે એમ કહીને સ્વીકારી લઈએ છીએ. નહીં,
સાચી વાત છે.
પેન આપણને પૂછવા પ્રેરે છે કે ભાઈ ઉભરા રહો, શું આ ખરેખર તર્કસંગત છે, શું આ ન્યાયી છે. એ જ રીતે આપણા નેતાઓ કે જે સત્તા પર બેઠા છે એમની પાસેથી જવાબદારી માંગવાનો આપણો અધિકાર છે.
બિલકુલ.
કોમન સેન્સમાં એવા ઘણા વાક્યો છે, એવા વિચારો છે જે આજે પણ યાદ કરાય છે. ચાલો એવા કેટલાક મુખ્ય વિચારો પર નજર કરીએ.
હા, ચોક્કસ.
પહેલું, સમાજ દરેક અવસ્થામાં આશીર્વાદ છે, પરંતુ સરકાર તેની શ્રેષ્ઠ સ્થિતિમાં પણ માત્ર એક જરૂરી અનિષ્ટ છે, તેની ખરાબ સ્થિતિમાં અસહ્ય છે. આ શું કહેવા માંગે છે?
આ બહુ ઊંડી વાત છે. એ કહે છે કે સમાજ તો સારી વસ્તુ છે, પણ સરકારની જરૂર પડે છે કારણ કે માણસ સંપૂર્ણ નથી. પણ એ સરકાર પર હંમેશા નજર રાખવી પડે, એની સત્તા મર્યાદિત હોવી જોઈએ,
એને માથે ન ચડવા દેવાય.
બરાબર. એ સેવક છે, માલિક નથી.
બીજો એક વિચાર જે મને બહુ ગમ્યો, કોઈ વસ્તુ ખોટી નથી એમ લાંબા સમય સુધી વિચારવાની ટેવ તેને સાચી હોવાનો ઉપર છલ્લો દેખાવ આપે છે. આ તો કેટલી સાચી વાત છે.
હા, ખરેખર ઘણીવાર આપણે કોઈ વસ્તુ ખોટી છે જાણતા હોઈએ, પણ એટલા લાંબા સમયથી ચાલતી આવી હોય કે આપણે એને સ્વીકારી લઈએ, એના પર સવાલ જ ના ઉઠાવીએ,
આદત પડી જાય.
હા, પેન કહે છે કે ના, તમારી વિચારવાની આદતોને જ પડકારો. જે ચાલી રહ્યું છે એને એમ જ સ્વીકારી ના લો, યથાસ્થિતિ સામે પ્રશ્ન કરો.
ત્રીજું, અમેરિકાનો ઉદ્દેશ્ય મોટા ભાગે સમગ્ર માનવજાતનો ઉદ્દેશ્ય છે. આનો શું અર્થ?
આનાથી પેને અમેરિકન સંઘર્ષને બહુ ઊંચો નૈતિક દરજ્જો આપ્યો. એમણે કહ્યું કે અમેરિકા જે લડી રહ્યું છે એ ખાલી પોતાના માટે નથી, એ દુનિયાભરના દબાયેલા શોષિત લોકો માટે આશાનું કિરણ છે.
એક વૈશ્વિક પરિપ્રેક્ષ્ય આપ્યું.
હા, જેમ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે પણ ગાંધીજી અને બીજા નેતાઓ એને ખાલી રાજકીય લડાઈ નહોતા ગણતા, પણ સત્ય અને અહિંસાની વૈશ્વિક લડાઈ ગણતા હતા, એવું જ કંઈક.
અને ચોથું, જે કદાચ સૌથી વધુ આશા જગાડે છે, આપણામાં દુનિયાને ફરીથી શરૂ કરવાની શક્તિ છે.
વાહ, આ તો જબરદસ્ત વાક્ય છે. આમાં કેટલી બધી શક્તિ છે, કેટલી આશા છે. એ કહે છે કે ભૂતકાળની ભૂલોમાંથી શીખીને આપણે એક નવું સારું ભવિષ્ય બનાવી શકીએ છીએ. પરિવર્તન શક્ય છે, નિરાશ થવાની જરૂર નથી.
કાર્ય કરવાની પ્રેરણા આપે છે.
બરાબર.
તો હવે છેલ્લો સવાલ, આ બધા મહાન વિચારો, આ ઐતિહાસિક પુસ્તક, એ આજે આપણા માટે આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે ઉપયોગી થઈ શકે? શું એમાંથી કંઈક શીખીને આપણે અમલમાં મૂકી શકીએ?
મને તો લાગે છે કે ચોક્કસ મૂકી શકીએ, ઘણી રીતે.
કઈ રીતે?
પહેલું તો પેલી સત્તા અને જડ બની ગયેલી વ્યવસ્થા ઉપર સવાલ ઉઠાવવાની વૃત્તિ કેળવવી. ભલે આપણા ઓફિસની કોઈ ખોટી પોલિસી હોય, કે સમાજની કોઈ અન્યાયી રૂઢિ હોય, કે રાજકારણમાં ચાલતી કોઈ ગેરરીતિ હોય.
ચૂપ ના રહેવું.
હા, આ તો આમ જ ચાલે એમ કહીને બેસી આવવાને બદલે પેઇનની જેમ તર્ક અને હિંમતથી એને પડકારવાની જરૂર છે. બીજું, સ્પષ્ટ અને સરળ ભાષામાં વાત કરવાની શક્તિ.
જે પેઇને કર્યું.
બરાબર. એમણે સાબિત કર્યું કે જો તમે તમારા વિચારો સામાન્ય લોકો સુધી પહોંચાડી શકો તો તેની અસર કેટલી જોરદાર થાય છે. આજે પણ ખાસ કરીને સોશિયલ મીડિયાના જમાનામાં આ વાત બહુ મહત્વની છે.
સાચી વાત. ત્રીજું શું?
ત્રીજું, પેલું મૂળ સિદ્ધાંતોથી વિચારવું, ફર્સ્ટ પ્રિન્સિપલ્સ થિંકિંગ, જેની આજકાલ બહુ વાત થાય છે. પેઇને બ્રિટિશ કાયદાની ચર્ચામાં પડવાને બદલે સરકાર શું છે, સમાજ શું છે, એના મૂળભૂત સિદ્ધાંતોથી શરૂઆત કરી.
એટલે સમસ્યાના મૂળ સુધી ગયા.
હા, આ રીતે વિચારવાથી આપણે ઘણીવાર સાવ નવા જ ઉકેલો શોધી શકીએ છીએ. જેમ કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા હોય તો ખાલી વધુ રસ્તા બનાવવા એ એક ઉકેલ છે, પણ મૂળ સિદ્ધાંતથી વિચારીએ તો સવાર એ થાય કે લોકોને ઝડપથી અને સુરક્ષિત રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેવી રીતે પહોંચાડવા.
તો કદાચ પબ્લિક ટ્રાન્સપોર્ટ સુધારવું એ વધુ સારો ઉકેલ લાગે.
હા, અથવા સાયકલ માટે રસ્તા બનાવવા, કે પછી વર્ક ફ્રોમ હોમના વિકલ્પો વિચારવા. મતલબ કે તમે સમસ્યાના મૂળમાં જાઓ છો.
બરાબર. ચોથું,
ચોથું, સિદ્ધાંતો માટે ઊભા રહેવાની હિંમત. જ્યારે તમને લાગે કે કંઈક ખોટું થઈ રહ્યું છે, સત્ય, ન્યાય કે સ્વતંત્રતા જેવા મૂલ્યો દાવ પર લાગેલા છે, ત્યારે ડર્યા વગર, સંકોચ રાખ્યા વગર સાચું પગલું ભરવું, ભલે એનાથી બીજા લોકો નારાજ થાય.
અને પાંચમું
પરિવર્તન લાવવામાં જે મનોવૈજ્ઞાનિક અવરોધો આવે છે એને સમજવા. પેન જાણતા હતા કે લોકોને બદલાવ માટે રાજી કરવા ખાલી તર્ક આપવો પૂરતો નથી, એમની લાગણીઓ, એમના ડર, એમની આશાઓ આ બધાને પણ સમજવા પડે અને એને ધ્યાનમાં રાખીને વાત કરવી પડે.
એટલે માત્ર બુદ્ધિ નહીં, દિલથી પણ જોડાવવું પડે.
બરાબર.
ખરેખર આ પુસ્તિકા ભલે નાની હોય પણ એના પાઠ બહુ મોટા અને ગહન છે. મારા માટે જો આ ચર્ચામાંથી એક મુખ્ય વાત તારવવી હોય તો એ છે કે એક સ્પષ્ટ, હિંમતભર્યો અને યોગ્ય સમયે રજૂ થયેલો વિચાર એ ખરેખર ઇતિહાસની દિશા બદલી શકે છે.
સાચી વાત.
શબ્દોમાં, વિચારોમાં કેટલી તાકાત છુપાયેલી હોય છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. એક વ્યક્તિ પણ ધારે તો કેટલું મોટું પરિવર્તન લાવી શકે છે.
અને મારા માટે મુખ્ય શીખ એ છે કે કોઈ પણ સરકારની જે સાચી સત્તા છે એ લોકોની સંમતિમાંથી જ આવે છે, કોઈ વારસાગત હક કે કોઈ દૈવી સિદ્ધાંતમાંથી નહીં.
લોકો જ સર્વોપરી છે.
હા, અને બીજું, સામાન્ય માણસની બુદ્ધિ અને એની વિવેક શક્તિ પર વિશ્વાસ મૂકવો. કોમન સેન્સ એ ખાલી ઇતિહાસનો એક દસ્તાવેજ નથી, પણ એ તર્ક, સ્વતંત્રતા અને લોકશક્તિમાં વિશ્વાસનું એક શાશ્વત પ્રતીક છે.
અને એ આપણને એ પણ યાદ અપાવે છે કે આપણી આસપાસ જે દુનિયા છે એને જેમ છે તેમ સ્વીકારી લેવાની કોઈ જરૂર નથી. આપણે એના પર સવાલ ઉઠાવી શકીએ છીએ અને એને વધુ સારી બનાવવા માટે પ્રયત્ન પણ કરી શકીએ છીએ.
ચોક્કસ.
અને આ વિચાર સાથે એક સવાલ મનમાં છોડી જઈએ છે. આપણા આજના સમયમાં એવી કઈ સામાન્ય સમજ ગણાતી વાતો છે જેને કદાચ થોમસ પેઇન જેવી જ કોઈ ક્રાંતિકારી રીતે પડકારવાની જરૂર છે?
વિચારવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.